એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે સફળતા વિશેની આપણી જે સામાન્ય માન્યતાઓ છે ને એને ખરેખર હચમચાવી નાખી છે. મેલ્કમ ગ્લેડવેલનું પુસ્તક આઉટલાયર્સ, ધ સ્ટોરી ઓફ સક્સેસ. ગુજરાતીમાં કહીએ તો અસાધારણ સિદ્ધિની કહાણી.
નમસ્કાર. હા, આ પુસ્તક ખરેખર અનોખું છે કારણ કે તે આપણને સફળતાને એક કેમ કે સાવ જુદી જ રીતે જોતા શીખવે છે. આપણે મોટેભાગે એમ જ માનીએ છીએ કે કોઈ સફળ થયું તો એ એની પોતાની જ મહેનત છે, એની પ્રતિભા છે, બસ.
બરાબર.
પણ આ પુસ્તક કહે છે કે ના, વાર્તા એટલી સિમ્પલ નથી. ઘણા બધા પરિબળો છે પડધા પાછળ કામ કરતા હોય એવા. તક છે, સંસ્કૃતિ છે, અરે જન્મનો મહિનો પણ. આ બધું આપણે ક્યાં ગણતરીમાં લઈએ છીએ?
સાચી વાત છે. આપણે તો પેલી સેલ્ફ મેડ માણસની વાતો સાંભળીને મોટા થયા છીએ કે ભાઈ ધૂળમાંથી સોનું બનાવ્યું, ફક્ત મહેનત કરો એટલે બધું મળે. પણ આ પુસ્તક તો એ મૂળ વિચાર પર જ સવાલ ઉઠાવે છે.
બિલકુલ. અને આજના જમાનામાં તો આ સમજવું વધુ જરૂરી છે કારણ કે સફળતાની દોડ એ તો બહુ જ તીવ્ર છે. તો પછી આ સફળતા પાછળના જે છુપાયેલા પાસા છે એ સમજવા તો પડે ને.
ચોક્કસ. ચલો ત્યારે આ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી, માલ્કમ ગ્લેડવેલ. નામ તો હવે લગભગ બધાએ સાંભળ્યું જ હશે. કોણ છે આ વ્યક્તિ અને એમની લખવાની સ્ટાઇલમાં એવું તે શું છે કે લોકો આટલા ખેંચાય છે?
માલ્કમ ગ્લેડવેલ એ મૂળ કેનેડાના પત્રકાર અને લેખક છે. લાંબા સમયથી ધ ન્યૂયોર્કર જેવા મોટા મેગેઝિન માટે લખે છે. એમની ખાસિયત શું છે તો એ કે તેઓ સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ આવા બધા વિષયોનું જે રિસર્ચ હોય ને એને લઈને એવી સરસ વાર્તાઓમાં ગૂંથી લે છે કે આપણને સહેલાઈથી સમજાઈ જાય. બહુ રસ પડે વાંચવામાં. પોતે કદાચ સીધું સંશોધન ન કરે પણ જુદા જુદા વિચારોને જોડીને કંઈક નવું જ તારણ કાઢે, એમાં એમની માસ્ટરી છે.
એટલે કે એક સારા સ્ટોરી ટેલર છે જે આપણને આંકડા અને સંશોધન પાછળની માણસાઈ બતાવે છે.
બરાબર કહ્યું. અને આઉટલાયર્સમાં એમનો જે દૃષ્ટિકોણ છે એ બહુ જ અલગ છે. એ ફક્ત સફળ લોકોના વખાણ નથી કરતા, એ ઊંડા ઉતરીને પૂછે છે, ભાઈ આ લોકો સફળ કેવી રીતે થયા? એમની આવડત તો ખરી પણ બીજું શું હતું જેણે એમને મદદ કરી? કદાચ એમના પોતાના ઉછેરનો પણ પ્રભાવ હોય. એમની માતા જમૈકન, પિતા બ્રિટિશ, કેનેડામાં મોટા થયા, કામ અમેરિકામાં કર્યું. આ બધું જે મલ્ટીકલ્ચરલ અનુભવ છે ને એ એમને પશ્ચિમી સફળતાની જે ધારણાઓ છે એને જુદી રીતે જોવામાં મદદ કરે છે.
રસપ્રદ. તો પછી પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? ગ્લેડવેલ આપણને શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે એટલે એ છે કે જેમને આપણે આઉટલાયર્સ કહીએ છીએ,
ઓકે,
એટલે કે જે લોકો પોતપોતાના ક્ષેત્રમાં એકદમ ટોચ પર પહોંચ્યા છે, અસાધારણ સફળતા મેળવી છે,
યસ,
તેઓ ફક્ત પોતાની આવડત કે મહેનતથી નથી પહોંચતા.
ઓકે.
એમની સફળતા પાછળ સારા નસીબ, ખાસ તક, એમનો સાંસ્કૃતિક વારસો અને એ કયા સમયમાં જીવી રહ્યા છે આ બધાનો બહુ મોટો ફાળો છે.
ઓકે.
ગ્લેડવેલ કહે છે કે આપણે એ જોવામાં બહુ ધ્યાન આપીએ છીએ કે સફળ લોકો કેવા છે પણ એ ભૂલી જઈએ છીએ કે તેઓ ક્યાંથી આવે છે. એમનો સમાજ, કુટુંબ, પેઢી, શરૂઆતના અનુભવો, આ બધું મહત્વનું છે.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. એટલે સફળતા એ કોઈ એક વ્યક્તિની સિદ્ધિ નથી પણ જાણે ઘણા બધા પરિબળો ભેગા થાય ત્યારે બને છે. પુસ્તકની ગોઠવણી કઈ રીતે કરી છે આ વાત સમજાવવા માટે?
પુસ્તક મુખ્યત્વે બે ભાગમાં છે. પહેલો ભાગ છે તક, એટલે કે ઓપોર્ચ્યુનિટી, અને બીજો ભાગ છે વારસો, એટલે કે લેગેસી.
ઓકે. તક અને વારસો.
હા, તકવાળા ભાગમાં ગ્લેડવેલ સમજાવે છે કે સાવ સામાન્ય લાગતી બાબતો જેમ કે જન્મ તારીખ કે પછી યોગ્ય સમયે યોગ્ય સાધન હાથમાં આવી જવું એ કેવી રીતે મોટી તકો બનાવે છે અને આ તકો સમય જતાં વધતી જાય છે. આમાં પેલી મેથ્યુ ઇફેક્ટ અને 10,000 કલાકનો નિયમ જેવી વાતો આવે છે. અને બીજા ભાગમાં, વારસાવાળા ભાગમાં, લેખક એના પર ફોકસ કરે છે કે આપણો સાંસ્કૃતિક વારસો, આપણા બાપદાદાઓ પાસેથી મળેલી માન્યતાઓ, કામ કરવાની રીતો, સામાજિક વર્તન એ આપણી સફળ થવાની ક્ષમતાને કેવી રીતે અસર કરે છે આપણને ખબર પણ ન હોય, પણ એ બધું આપણી અંદર કામ કરતું હોય.
એટલે આ પુસ્તક કોઈ હાઉ ટુ સક્સીડ જેવી ગાઈડ નથી, બરાબર ને? પણ સફળતાની આખી જે પ્રોસેસ છે, એના મૂળિયા ક્યાં છે એ સમજાવવાનો પ્રયાસ છે. કદાચ આ આપણને સફળતા વિશે વધુ વાસ્તવિક અને ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે. ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક રસપ્રદ ઉદાહરણો અને કોન્સેપ્ટ્સની વાત કરીએ. પુસ્તકની શરૂઆત થાય છે રોઝેટોના રહસ્યથી. આ શું છે અને એ પુસ્તકના મુખ્ય વિચાર સાથે કઈ રીતે જોડાય છે?
રોઝેટો, હા, એ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક નાનકડું ગામ હતું. ત્યાં મોટાભાગે ઇટાલીથી આવેલા લોકો વસેલા. 1950-60ના દાયકામાં ડોક્ટરો અને સંશોધકોએ નોંધ્યું કે આ ગામમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુનું પ્રમાણ આસપાસના વિસ્તારો કરતાં અને આખા અમેરિકા કરતાં પણ બહુ જ ઓછું હતું, લગભગ નહીં જેવું.
અરે વાહ.
કેમ?
પહેલાં તો બધાને એમ જ લાગ્યું કે કદાચ એમના ખાવા પીવામાં કે જીવનશૈલીમાં કંઈક ખાસ હશે, ઇટાલિયન ડાયટ કદાચ. પણ જ્યારે ઊંડી તપાસ કરી ત્યારે ખબર પડી કે ના, એવું કંઈ નહોતું. એ લોકો પણ બીજા અમેરિકનો જેવું જ ખાતા પીતા હતા, સ્મોકિંગ પણ કરતા હતા અને કંઈક ખાસ કસરત પણ નહોતા કરતા.
તો પછી રહસ્ય શું હતું?
રહસ્ય હતું એમનું સામાજિક જીવન. રોઝેટોના લોકો એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા હતા, એકદમ ગાઢ સમુદાય. મોટા પરિવારો, ત્રણ ત્રણ પેઢીઓ ઘણીવાર એક જ ઘરમાં રહેતી. લોકો એકબીજાના ઘરે આવતા જતા, વાતો કરતા, સાથે મળીને તહેવારો ઉજવતા. સમાજમાં બહુ ભેદભાવ નહોતો, એકબીજા માટે લાગણી હતી, સપોર્ટ હતો.
આ જે મજબૂત સોશિયલ સ્ટ્રક્ચર હતું ને, એણે એમને સ્ટ્રેસ સામે, એકલતા સામે રક્ષણ આપ્યું અને એની સીધી અસર એમના સ્વાસ્થ્ય પર પડી. એટલે ગ્લેડવેલ આ ઉદાહરણથી પુસ્તકનો પાયો નાખે છે કે ભાઈ, વ્યક્તિને સમજવી હોય તો એના સમાજને, એના પર્યાવરણને સમજવું પડે.
ખૂબ જ રસપ્રદ. એટલે વ્યક્તિની આસપાસ જોવાની જરૂર છે. અને આ જ વિચારને ગ્લેડવેલ આગળ પેલી મેથ્યુ ઇફેક્ટથી વધારે છે, ખાસ કરીને કેનેડિયન હોકી પ્લેયર્સનું ઉદાહરણ. એ તો બહુ ફેમસ થયું છે.
હા, મેથ્યુ ઇફેક્ટ, એનો આઈડિયા બાઇબલમાંથી આવે છે, જેનો સાર એ છે કે જેની પાસે છે તેને વધુ અપાશે અને જેની પાસે નથી તેની પાસેથી જે થોડું છે તે પણ લઈ લેવાશે. ગ્લેડવેલ આનો ઉપયોગ એ સમજાવવા કરે છે કે શરૂઆતમાં મળતા નાના ફાયદા કેવી રીતે સમય જતાં મોટા બની જાય છે.
હોકીમાં કેવી રીતે?
કેનેડામાં જે યુવા હોકી લીગ હોય છે એમાં ખેલાડીઓની પસંદગી માટેની ઉંમરની કટ ઓફ તારીખ 1 જાન્યુઆરી હોય છે.
ઓકે, એનો મતલબ?
એનો મતલબ એ કે જે બાળક જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં જન્મ્યું હોય એ જ વર્ષના છેક નવેમ્બર કે ડિસેમ્બરમાં જન્મેલા બાળક કરતાં થોડું મોટું હોય, શારીરિક રીતે વધુ મજબૂત, વધુ પરિપક્વ, ભલે કાગળ પર એક જ એજ ગ્રુપમાં હોય.
હા, બરાબર.
હવે આ નાનો ફરક શરૂઆતમાં દેખાય એટલે જે મોટા બાળકો હોય એમને કોચ વધુ સારા ગણે, એમને સારી ટીમમાં લે, વધુ પ્રેક્ટિસ મળે, વધુ મેચ રમવા મળે.
ઓ,
એટલે શરૂઆતનો પેલો નાનકડો ફાયદો વર્ષો જતાં એટલો મોટો થઈ જાય છે કે છેવટે તમે જુઓ તો મોટાભાગના ટોપના ખેલાડીઓ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જન્મેલા હોય. આને કહેવાય સંચિત લાભ, ક્યુમ્યુલેટિવ એડવાન્ટેજ.
બાપરે, એટલે આ તો ખાલી હોકીની વાત નથી, આ તો શિક્ષણમાં, બિઝનેસમાં બધે જ લાગુ પડતું હશે ને? જ્યાં શરૂઆતનો નાનો એડવાન્ટેજ પણ મોટો ગેપ બનાવી દે, આ તો પેલી સમાન તકની વાત પર જ સવાલ ઉભા કરે છે.
બિલકુલ. ગ્લેડવેલનો મુદ્દો જે છે, આ પેટર્ન બધે જોવા મળે છે. અને આ જ તકની વાતને આગળ લઈ જઈને ગ્લેડવેલ પેલા 10,000 કલાકના નિયમની વાત કરે છે, બીટલ્સ અને બિલ ગેટ્સના ઉદાહરણ સાથે.
હા હા, એ 10,000 કલાકનો નિયમ, ઈ તો બહુ જ ફેમસ છે. શું છે બરાબર?
આ નિયમ મૂળ તો મનોવૈજ્ઞાનિક એન્ડર્સ એરિક્સનના સંશોધન પર આધારિત છે. ગ્લેડવેલ એવું કહે છે કે કોઈપણ અઘરા કૌશલ્યમાં માસ્ટરી મેળવવા માટે, વર્લ્ડ ક્લાસ બનવા માટે લગભગ 10,000 કલાકની ઇરાદાપૂર્વકની પ્રેક્ટિસ, ડિલિબરેટ પ્રેક્ટિસ જોઈએ.
ઇરાદાપૂર્વકની પ્રેક્ટિસ એટલે?
એટલે ખાલી કલાકો ગણવાના નહીં, પણ ધ્યાન આપીને, પોતાની ભૂલો શોધીને, એને સુધારીને, સતત પોતાને ચેલેન્જ કરીને કરાતી પ્રેક્ટિસ.
અને બીટલ્સ ને બિલ ગેટ્સનું શું?
બીટલ્સ, એ લોકો ફેમસ થયા પહેલાં 1960ના શરૂઆતના વર્ષોમાં જર્મનીના હેમ્બર્ગ શહેરમાં ક્લબોમાં વગાડતા હતા. રાતના 8-8 કલાક, અઠવાડિયાના 7 દિવસ, આટલી બધી પ્રેક્ટિસ એમને તૈયાર કર્યા. એ લોકો વર્લ્ડ સ્ટેજ પર આવ્યા એ પહેલાં જ આ 10,000 કલાક પૂરા કરી ચૂક્યા હતા.
ઓહો.
અને બિલ ગેટ્સ, એ જ્યારે ટીનેજર હતા ત્યારે કોમ્પ્યુટર બહુ ઓછા લોકો પાસે હતા, બહુ મોંઘા હતા, પણ એમને એમના નસીબે એમની સ્કૂલમાં અને નજીકની યુનિવર્સિટીમાં અનલિમિટેડ કોમ્પ્યુટર ટાઈમ વાપરવાની તક મળી ગઈ. એકદમ અસાધારણ તક હતી એ સમયમાં. એટલે એ કોલેજ પહોંચ્યા ત્યાં સુધીમાં તો હજારો કલાકનું પ્રોગ્રામિંગ કરી ચૂક્યા હતા.
એટલે વાત એમ નથી કે મહેનત ન કરવી, મહેનત તો કરવી જ પડે, પણ મુદ્દો એ છે કે 10,000 કલાક જેટલી મહેનત કરવાની તક મળવી એ જ બહુ મોટી વાત છે. એ સૌને નથી મળતી. પ્રતિભા હોય પણ તક ન મળે તો?
બસ એ જ વાત છે, તક. અને તકની સાથે ગ્લેડવેલ બુદ્ધિ એટલે કે આઈક્યુ એના પર પણ એક જુદો જ પ્રકાશ પાડે છે. એ કહે છે કે એક હદ પછી ખાલી ઊંચો આઈક્યુ હોવાથી સફળતાની ગેરંટી નથી મળતી. એની સાથે વ્યવહારિક બુદ્ધિ એટલે કે પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ પણ જોઈએ.
વ્યવહારિક બુદ્ધિ એ વળી શું?
વ્યવહારિક બુદ્ધિ એટલે એમ કે દુનિયાદારીની સમજ, લોકોને કેવી રીતે હેન્ડલ કરવા, પોતાની વાત કેવી રીતે રજૂ કરવી જેથી કામ થાય, કોને શું કહેવું, ક્યારે કહેવું, કઈ રીતે કહેવું, એ બધું.
અચ્છા.
ગ્લેડવેલ આ સમજાવવા માટે બે જણની સરખામણી કરે છે. ક્રિસ લેંગન, જેમનો આઈક્યુ આઇન્સ્ટાઈન કરતાં પણ વધુ હતો પણ જીવનમાં ખાસ સફળ ન થયા, અને બીજા રોબર્ટ ઓપેનહાઇમર, જે મેનહેટન પ્રોજેક્ટના વડા હતા. ઓપેનહાઇમર ટેલેન્ટેડ તો હતા જ, પણ સાથે સાથે સામાજિક રીતે બહુ કુશળ હતા. એમને ખબર હતી કે કોની સાથે કેવી રીતે વાત કરવી. ગ્લેડવેલ કહે છે કે એક લેવલ પછી, માનો કે 120 આઈક્યુ પછી, વધુ આઈક્યુથી બહુ ફરક નથી પડતો, પણ વ્યવહારિક બુદ્ધિ વધુ કામ આવે છે. અને આ બુદ્ધિ ઘણીવાર સારા ઉછેરથી, સારા કૌટુંબિક વાતાવરણમાંથી મળે છે, જ્યાં મા બાપ બાળકોને સવાલ પૂછતા શીખવે, પોતાની વાત રજૂ કરતા શીખવે, સિસ્ટમ સાથે કામ કરતા શીખવે, જેને સમાજશાસ્ત્રીઓ કોન્સર્ટેડ કલ્ટિવેશન કહે છે.
આ પણ બહુ મહત્વનો મુદ્દો છે. આપણે તો ખાલી ભણતરના માર્ક્સ જ જોઈએ છીએ ઘણીવાર. હવે પુસ્તકના બીજા ભાગ તરફ જઈએ. વારસો, સાંસ્કૃતિક વારસો કેવી રીતે અસર કરે છે. પેલું પ્લેન ક્રેશનું અને ગણિતનું ઉદાહરણ બહુ જ ચોંકાવનારું હતું.
હા, ગ્લેડવેલ કહે છે કે આપણી સંસ્કૃતિ એટલે કે પેઢીઓથી ચાલી આવતી માન્યતાઓ, રિવાજો, કામ કરવાની રીતો, એ બધું અજાણતા જ આપણું વર્તન નક્કી કરે છે. દાખલા તરીકે, એમણે 1990ના દાયકામાં કોરિયન એરલાઇન્સના જે પ્લેન ક્રેશ થયા હતા ને, એનું એનાલિસિસ કર્યું.
હા.
અને એમાં એક કારણ એવું નીકળ્યું કે કોરિયન કલ્ચરમાં સત્તા પ્રત્યે, મોટા હોદ્દા પ્રત્યે બહુ જ આદરભાવ હોય છે, જેને હાઈ પાવર ડિસ્ટન્સ કહે છે. એના લીધે શું થતું કે કો પાયલટ કે જુનિયર ઓફિસરને જો કેપ્ટનની કોઈ ભૂલ દેખાય ને, તો આપણે સીધે સીધું કહેતા ખચકાતા હતા.
ઓ એમ.
હા, એ લોકો બહુ જ આડકતરી રીતે વિનમ્રતાથી વાત કરે. હવે કટોકટીની સ્થિતિમાં જો તમે સ્પષ્ટ વાત ન કરો તો શું થાય? એ જીવલેણ સાબિત થયું.
બાપરે, એટલે સંસ્કૃતિની અસર છે કંઈ સુહી. અને ગણિતનું શું હતું?
ગણિતમાં ગ્લેડવેલ એ જોવાનો પ્રયાસ કરે છે કે એશિયાઈ દેશોના વિદ્યાર્થીઓ, ખાસ કરીને ચીન, કોરિયા, જાપાનના, ગણિતમાં સરેરાશ કેમ વધુ સારા હોય છે. અને એનો એક સંભવિત સંબંધ એ ત્યાંની ચોખાની ખેતીની સંસ્કૃતિ સાથે જોડે છે.
ચોખાની ખેતી કેવી રીતે?
જુઓ, પશ્ચિમમાં ઘઉં જેવી ખેતી થાય એના કરતાં ચોખાની ખેતી, ખાસ કરીને ભીના ખેતરમાં, એ બહુ જ મહેનત માગી લેતી, ચોકસાઈવાળી અને જટિલ પ્રક્રિયા છે. આખું વર્ષ તમારે સતત ધીરજથી કામ કરવું પડે, અને મહેનત અને પરિણામ વચ્ચે સીધો સંબંધ દેખાય. ગ્લેડવેલ માને છે કે આનાથી એક એવી માનસિકતા, એક એવી સંસ્કૃતિ વિકસે છે જે ખંત, ધીરજ અને સતત મહેનતને મહત્ત્વ આપે છે. અને આ જ ગુણો ગણિત જેવા વિષયમાં સફળ થવા માટે પણ જરૂરી છે. બીજું, કેટલીક એશિયન ભાષાઓમાં જે આંકડા બોલવાની રીત છે એ અંગ્રેજી કરતાં વધુ તાર્કિક અને સરળ છે, જે શરૂઆતમાં બાળકોને ગણિત શીખવામાં મદદ કરે છે.
અદ્ભુત.
એટલે આપણી ભાષા, આપણા બાપદાદાનો ધંધો, એ પણ આપણી વિચારવાની રીતને અસર કરે. ખરેખર અદ્ભુત. આ બધા ઉદાહરણો અને ચર્ચા પરથી આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું તારવી શકીએ? શું કહેવા માંગે છે લેખક છેવટે?
મને લાગે છે કે કેટલાક મુખ્ય મુદ્દાઓ આ છે. પહેલું, સંચિત લાભની તાકાત. નાની શરૂઆતની અસમાનતા કે ફાયદો સમય જતાં બહુ મોટો ફરક પાડી શકે છે. આ આપણને સમાજમાં તકોની સમાનતા વિશે વિચારવા મજબૂર કરે છે.
બરાબર.
બીજું, તક અને સંસાધનોનું મહત્વ. ખાલી ટેલેન્ટ હોવું પૂરતું નથી, એને ખીલવવા માટે યોગ્ય સમય, યોગ્ય તક, યોગ્ય સાધનો મળવા જ જોઈએ. પેલી 10,000 કલાકની પ્રેક્ટિસ કરવી હોય તો એ કરવાની તક તો મળવી જોઈએ ને.
સાચી વાત.
ત્રીજું, સાંસ્કૃતિક વારસાનો પ્રભાવ. આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણા વડવાઓની રીતભાત, આ બધું આપણને ખબર ન હોય એમ આપણી વર્તણૂક, વિચારવાની રીત અને ક્ષમતાઓને ઘડે છે. ચોથું, વ્યક્તિગત યોગ્યતાની મર્યાદા. સફળતાને ફક્ત વ્યક્તિની આવડત કે મહેનતનું જ ફળ ન ગણવું જોઈએ. બહારના પરિબળો, સંજોગો, નસીબ, આ બધાનું મોટો રોલ છે. આ સમજ આપણને વધુ નમ્ર બનાવે છે.
અને પાંચમું,
પાંચમું, સમય અને સંદર્ભનું મહત્વ. કયા સમયે, કયા સંજોગોમાં તમારો જન્મ થયો, તમે મોટા થયા, એ પણ બહુ મહત્વનું છે. ઘણા સફળ લોકો એમની પેઢીના ખાસ સંજોગોનો લાભ ઉઠાવી શક્યા હોય છે.
ખરેખર પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે મગજમાં રહી જાય. એવા કેટલાક મુખ્ય વિચારો કયા છે જે આપણી સમજને પડકારે છે?
હા, ચોક્કસ. જેમ કે એક વિચાર જે આખા પુસ્તકનો સારાંશ છે, અંતે, આઉટલાયર્સ આઉટલાયર નથી જ. એટલે કે જે અસાધારણ લાગે છે એની પાછળ સમજી શકાય એવા કારણોનું એક આખું નેટવર્ક હોય છે. એ કંઈ જાદુ નથી.
અને પેલો 10,000 કલાકવાળો વિચાર પણ મને બહુ ગમ્યો. પ્રેક્ટિસ એ વસ્તુ નથી જે તમે સારા થયા પછી કરો છો, તે એ વસ્તુ છે જે તમને સારા બનાવે છે. આ સીધું જ કહે છે કે ટેલેન્ટ કરતાં પ્રેક્ટિસ અને એના માટેની તક વધુ જરૂરી છે.
અને આ પણ જુઓ, જે સેલ્ફ મેડના આઈડિયાને તોડી પાડે છે. કોઈ પણ વ્યક્તિ, રોકસ્ટાર, રમતવીરો, અબજોપતિઓ કે પ્રતિભાશાળીઓ પણ એકલા સફળ થતા નથી. આપણને યાદ કરાવે છે કે દરેક સફળતા પાછળ કેટલા બધા લોકોનો, સમાજનો, સંસ્કૃતિનો, અદૃશ્ય મદદનો હાથ હોય છે.
અને સાંસ્કૃતિક વારસા વિશે પેલું વાક્ય, આપણે કોણ છીએ તે આપણે ક્યાંથી આવ્યા છીએ તેનાથી અલગ કરી શકાતું નથી. આપણું મૂળ, આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ એ આપણી ઓળખનો જ ભાગ છે અને એની અસર આપણા પર પડે જ છે. આ બધી ચર્ચા ખરેખર આંખ ખોલનારી છે. પણ આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં, આપણા કામમાં કે સમાજ માટે કોઈ વ્યવહારુ ઉપયોગ ખરો? આમાંથી આપણે શું શીખી શકીએ?
અરે, ઘણું બધું. દાખલા તરીકે શિક્ષણમાં અને બાળકોના ઉછેરમાં. આપણે ખાલી હોશિયાર કોણ છે એ શોધવાને બદલે બધા બાળકોને લાંબો સમય પ્રયત્ન કરવાની, પ્રેક્ટિસ કરવાની તક કેવી રીતે આપી શકીએ એ વિચારી શકીએ. એમના ભણતરની સાથે સાથે એમની વ્યવહારિક બુદ્ધિ, વાતચીત કરવાની આવડત, પોતાની વાત રજૂ કરવાની ક્ષમતા, આ બધું વિકસાવવા પણ ધ્યાન આપી શકીએ. પેલી KIPP શાળાઓનું ઉદાહરણ છે ને, જે બતાવે છે કે વધુ સમય અને યોગ્ય માળખું આપો તો ગરીબ બાળકો પણ સારું પરિણામ લાવી શકે છે.
અને બિઝનેસમાં કે કારકિર્દીમાં,
નોકરી આપતી વખતે કે ટીમ બનાવતી વખતે ખાલી છેલ્લી ડિગ્રી કે સિદ્ધિ જોવાને બદલે એ વ્યક્તિ ક્યાંથી આવે છે, કેવા સંજોગોમાંથી પસાર થઈ છે એ સમજવાનો પ્રયાસ કરી શકીએ. કદાચ મુશ્કેલ પરિસ્થિતિમાંથી આવેલા ઉમેદવારની નાની સફળતા પણ વધુ ક્ષમતા બતાવતી હોય.
હા, એ પણ સાચું.
અને જુદા જુદા કલ્ચરના લોકો સાથે કામ કરતા હોઈએ તો એમની વાત કરવાની રીત, જેમ પેલું પાવર ડિસ્ટન્સ, સમજવાનો પ્રયત્ન કરીએ તો ગેરસમજ ટાળી શકાય, કામ સારું થાય.
અને મોટા સ્તરે સમાજ તરીકે આપણે શું કરી શકીએ?
ગ્લેડવેલનું પુસ્તક સીધી રીતે નથી કહેતું, પણ ઇશારો એ તરફ છે કે આપણી સામાજિક નીતિઓ એવી હોવી જોઈએ જે ખાલી ટોપ ટેલેન્ટને જ પ્રોત્સાહન ન આપે, પણ વધુમાં વધુ લોકો માટે સારી તકો ઊભી કરે. શરૂઆતની લાઇન બધા માટે સરખી કરવાનો પ્રયાસ કરે.
બરાબર.
જો સફળતામાં તકનો આટલો મોટો ફાળો છે તો પછી આપણું ધ્યાન સારી શાળાઓ, સારી સુવિધાઓ એવા કાર્યક્રમો પર હોવું જોઈએ જે બધાને આગળ વધવામાં મદદ કરે.
મારા માટે આ પુસ્તકમાંથી મુખ્ય શીખ એ રહી કે આપણે આપણી સફળતાને ફક્ત આપણી જ માનીને બહુ અભિમાન ન કરવું જોઈએ, અને એ જ રીતે બીજો કોઈ નિષ્ફળ જાય તો એને ફક્ત એમની કમજોરી ન ગણવી જોઈએ. આપણને કેટલા બધા અદૃશ્ય ફાયદા મળ્યા હોય છે, આપણી સંસ્કૃતિ આપણને શું આપ્યું છે, ક્યારે કઈ તક મળી ગઈ, એ બધું સ્વીકારવું જોઈએ. અને પેલો 10,000 કલાકનો નિયમ એ મને વિચારવા પર મજબૂર કરે છે કે શું આપણે જે કામમાં શ્રેષ્ઠ બનવા માંગીએ છીએ એમાં આટલું ઊંડાણપૂર્વક ઉતરવા, એટલો સમય આપવા તૈયાર છીએ, અને શું આપણી પાસે એવી તક છે ખરી?
અને મારા માટે
સૌથી મહત્વનો બોધ એ છે કે સફળતા એ એક જટિલ પ્રક્રિયા છે. એ વ્યક્તિના પોતાના ગુણો અને એની આસપાસના પર્યાવરણ વચ્ચેની સતત આપ લે છે. આ સમજ આપણને વધુ વિનમ્ર બનાવે છે, કારણ કે આપણને ખબર પડે છે કે આપણી સિદ્ધિઓ પૂરેપૂરી આપણી પોતાની નથી. એ આપણને બીજાઓ માટે વધુ તકો ઊભી કરવા પ્રેરે છે, કારણ કે હવે આપણે તકનું મહત્વ સમજીએ છીએ. અને એ આપણને વિચારતા કરે છે કે આપણે એવો સમાજ, એવી સંસ્થાઓ કેવી રીતે બનાવી શકીએ જે વધુ લોકોને સફળ થવા માટે વધુ સારા સંજોગો પૂરા પાડે. એટલે આ પુસ્તક સફળતાની વાતને વ્યક્તિગત સિદ્ધિથી આગળ વધારીને એક સામાજિક જવાબદારી સુધી લઈ જાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.